સાધનનો અધિકાર કોને? અને અધિકાર ન હોય તો શું? અહીંયા જે મહારાજે પોતાના શ્રીમુખે આ પદનો ઉપસંહાર કરતા નવમા અંતિમ પૂર્ણ ચરણની અંદર એક સરસ આજ્ઞા કરી, અધિકારી હોય તો પદ કહેજો, અધિકારી હોય તો કહેજો. અધિકારી કોણ? આપણી પાસે કયો એવો હક છે કે અધિકારની માંગણી કરીએ? આપણી કઈ એવી યોગ્યતા છે કે આપણી જાતને આપણે અધિકારી સમજીએ? લાયકાત જેને કહેવામાં, દરેક વ્યક્તિ પોતાના અંતઃકરણ ઉપર હાથ મૂકીને બોલે, મારી લાયકાત, અંદરથી જવાબ એનો સ્પષ્ટ મળશે. દરેકની પાસે હોય છે. તો જો માણસનું અંતઃકરણ સ્પષ્ટ કહી દેતું હોય કે આ મારી લાયકાત, આ હું છું, એમ થાય કેસે આવું તેરે દ્વાર મેલી ચાદર ઓઢકે, તરત અંદર એનું અંતઃકરણ ડંખે એને કે પ્રભુ તારે દ્વારે આવવાની મારી લાયકાત કેટલી, અને લાયકાત વગરનો અધિકાર શાનો? યોગ્યતા પ્રમાણે અધિકાર મળે. જે મહારાજે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પણ એ અધિકાર કેવો કોને? અધિકાર છે શું અને અધિકારી કોણ હોઈ શકે? અધિકાર એટલે આપણે જેના હકદાર છીએ કે મને આ મળવું જ જોઈએ. જેમ પ્રભુએ માનવ શરીર આપ્યું એટલે એક અધિકાર મળી ગયો કે મારે મારા આત્માના સ્વરૂપને જાણવાનો. એકમાત્ર મનુષ્ય શરીર દ્વારા જે શક્ય છે, બાકી ક્યાંય નથી. તો જેમ ઈશ્વર દત્ત અધિકાર છે કે ભગવાને આપણને મનુષ્ય શરીરને બદલે પશુ પક્ષી કે વૃક્ષ કોઈ જલચરની અંદર જન્મ આપી દીધો હોત તો અધિકારની કોઈ સમસ્યા જ નહોતી. કેમ કે અધિકાર વિશે મનની અંદર એવી કોઈ પણ અવસ્થા હોય તો જાગે ને, પણ એ જાગ્રત અવસ્થા છે જ. એકમાત્ર માણસને જ અધિકારનો હક આપ્યો, લે આ મનુષ્ય શરીર આપ્યું છે ને, તારો હક આત્માનુભૂતિ કરવાનો. પણ ત્યાં તો કે છે, નહીં તો ગાઢું મૌન રહેજો. જો આવી જ અવસ્થા હોય કે માણસનું શરીર મળ્યું છે, અધિકારી છે, છતાંય એના તરફ દુર્લક્ષ, અને દુર્લક્ષને કારણે જ કે ભલે માણસ હોય તો પણ જો અધિકારી ન હોય, એનામાં પાત્રતા ન હોય, તો એ વાત કેવી નહીં. ગાઢું મૌન એટલે કહેવાની બાબત શું? એની આગળ મૌન જ રેવાય, એને પાસે કોઈ વાત થાય જ કોઈ વાત ન કરે. માત્ર આપણું પોતાનું આપણે સમજીને એમાં સ્થિર રહેવાનું. નીતર પંચતંત્રમાં એક વાત છે, ઉપદેશો મૂર્ખાણામ પ્રકોપાય ન તુ શાંતય. અનધિકારીને સલાહ આપવા જઈશું, વાત કરવા જઈશું, તો આપણી પર આપણને નુકસાન કરશે. બહુ સરસ નાની વાર્તા બતાવી છે. એક જંગલમાં ખૂબ ઠંડી પડતી, વરસાદ પડ્યો હતો, વાંદરા બધા ભેગા થયા, ઠંડી ખૂબ લાગે છે, નથી સહન થતી, તો શું કરીશું? કે સાંભળ્યું છે અગ્નિનો રંગ લાલ છે, તો બધા ક્યાંથી લઈ આવી? તો કે બધી ચણોથી બહુ લાલ હોય છે, બધા વાંદરાઓએ ચણોથી ભેગી કરી કે તાપવા માટે, બધા ભેગી કરી ઢગલી કરી, પછી ફૂંકો મારવા માંડી. એ ઝાડ ઉપર એક સુગરી પક્ષી બેઠું, કે છે અલ્યા આનાથી કઈ તપાતું છે? આ ઠંડીમાં મરો છો, એને કરતા મારા જેવું ઘર બનાવી લીધું હોત તો આ ઠંડી તમને લાગત? એટલે વાંદરાએ ઊંચું જોયું, ઓ આવડું નાનું અમને સલાહ આપવા બેઠું છે. એ કે મારે કૂદકો પકડીને એને નીચે મછલી નીચે ફેંકી દીધું. અધિકારી હોય તો કહેજો, નહી તો ગાડું માઉન રહેજો. એ વાંદરા મને પોતે સંપન્ન છે, એને પોતાનો માળો બનાવી દીધો છે, સરસ સુરક્ષિત માળો બનાવ્યો છે, સરસ મજાનો. પણ કે મારા જેવા સુખી થવું હોય તો એવો માળો તમે બનાવો ને, આટલું જ કહેવાની અંદર એને આટલી મોટી અમૂર્ખા હોય સજા કરી. ગાઢું મૌન એટલા માટે કહ્યું છે કે આવી કોઈ સજા આપણને ના થાય. બીજું કઈ નહીં, સાધક તરીકે આપણી ઉપાસનામાં જે કઈ આપણને પ્રાપ્ત થયું હોય, એ પ્રાપ્ત કરેલું પણ અનધિકારીને કહેવા જશો ને તો મશ્કરીઓ કરશે, કારણ કે એનો વિષય નથી, એને સમજાવવાનું નથી, એટલે ઠેકડી જ ઉડાડશે. પણ જે સાધક છે, એ પથનો યાત્રી છે, એની સાથે વાત કરીએ છીએ તો આપણો અનુભવ એને મળશે, અને કદાચ એની પાસે વધારે અનુભવ છે તો આપણને મળશે. એટલે અધિકારને માટે તો બહુ સ્વસ્થ અને સ્પષ્ટ રહેવાનું છે, તે છતાંય જ્યારે સમર્પિત થઈ અને શરણાગત જ થઈ જવું છે, ત્યારે તો જય મહારાજને એટલી જ પ્રાર્થના કરીશું કે અધિકારી તરીકેની મારી કોઈ લાયકાત નથી, પણ આપને શરણે આવ્યો છું એટલો જ મારો હક. કેટલા સરસ શબ્દો છે! મારી કોઈ લાયકાત, મારી કોઈ યોગ્યતા નથી, પણ આપની પાસે, આપના સાનિધ્યમાં આવ્યો એ જ મોટામાં મોટું મારો હક, મારો અધિકાર. આપને શરણે આવ્યો છું માટે કંઈક આપો. જેમ ઠંડી, કડકડતી ઠંડી હોય અને કોઈ તાપણું હોય ને ત્યાં આગળ પહોંચી જઈએ તો તાપણાને કેવું પડે ખરું? એટલે એની અંદરથી એનો તાપ, એની હૂફ મળવાની જ છે, આપણે માગવી નહીં પડે. હું તો માત્ર આપને શરણે આવ્યો છું અને એ જ મારો હક છે. કેટલા સરસ પદની પંક્તિના શબ્દો, કેટલા સુંદર છે! બસ મારી પાસે બીજું કશું જ નથી, કોઈ આવડત નથી, કોઈ જ્ઞાન નથી, કોઈ ક્વોલિફિકેશન નથી, બસ આપની પાસે આવ્યો છું અને એ જ મારો હક. એ જે સમર્પણ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, એ પણ કામ કરતી હોય છે. ઘણીવાર શ્રદ્ધા ભક્તિ પણ આપણને લાયકાત અપાવે છે, પણ એ પ્રકારની શુદ્ધ લાયકાત હોવી જોઈએ ભક્તિની, સમર્પણની. અહીંયા તો જે મહારાજે એટલું જ કહ્યું, અધિકારી હોય તો, અનધિકાર હોય તો નહીં જ. અધિકાર વગરનું કોઈ પણ પદ મળે તો શું થાય? એનો ઉપયોગ માણસ આટલી મોટી દુનિયામાં મહાસત્તાઓ છે, મહાસત્તાઓની પોતપોતાની હોટલાઈનો છે, સ્પેશિયલ પ્રેસિડેન્ટ ટુ પ્રેસિડેન્ટ. કોઈ પણ પરિસ્થિતિ વણસી હોય તો તરત જ હોટલાઈન ઉપર એકબીજાની સાથે શું છે ભાઈ. હવે એ હોટલાઈન ઉપર કોઈ અનધિકારી વ્યક્તિ મગજનું એ હોય, એને બેસાડી દીધો હોય અને ક્યાંક એવા સમાચાર કરે ને સીટ દબાઈ દીધી ને ધડાધડ આખી દુનિયા, અનધિકારી વ્યક્તિને એવી જગ્યાએ બેસાડાય ખરો? આ કહેવા માંગે છે કે જેની પાસે એની ક્ષમતા નથી, એની યોગ્યતા નથી, એને આ વિદ્યા કહેવાય નહીં. એવું નથી, રામાનુજ કરીને એક વિદ્યાર્થી એના ગુરુજીની પાસે ભણવા ગયો. ગુરુજી એને મંત્ર આપ્યો, મંત્ર આપતા કહ્યું આ ગુપ્ત રાખ, આ મંત્ર કોઈને અપાય નહીં, આ કલ્યાણકારી મંત્ર છે, ખૂબ શક્તિશાળી મંત્ર છે. તો મંત્ર લઈને પછી પોતે એનું સ્મરણ કરવા માંડ્યું, ફક્ત રામ મંત્ર. એમાંથી એટલી બધી ઉર્જા મળી રામાનુજને, એટલી બધી શક્તિ મળી, એટલો બધો અનુભવ થયો, અને એમાંથી જાણે પોતાને મુક્તિનો આનંદ વળતો હોય. તો એમણે પોતાના મઠની ઉપર, આશ્રમની ઉપર ચડીને આવો દોડો, હું તમને એક જીવનનું એક સાર આપું છું, જીવનની અંદર પુણ્યની એક ભાતું આપું છું, આ એક મંત્ર છે, તમે બધા જ જપ કરો, બધા જ જપ કરો. આમ જાહેરમાં બધાને રામ મંત્ર આપી દીધો. કોઈએ ગુરુજીને વાત કરી કે ગુરુજી પેલો રામાનુજ તો આવું કરે છે, ફરિયાદ ગઈ તો બોલાવે શિષ્યને, શું કરું, કે જપ કરું, ખૂબ ખૂબ સરસ જપ કરું છું, ખૂબ આનંદ આવે છે, ખૂબ શક્તિ પ્રાપ્ત થઈ છે. કે સાંભળ્યું છે તું બીજાને આપું છું? હા ગુરુજી, મને જો આટલો આનંદ, આટલી ઉર્જા મળી હોય ને મને જો આટલો સરસ આનંદ પુણ્ય કમાયો હો તો આ જગતના જીવોને માટે એ મંત્ર તો મળવો જ જોઈએ બધાને, એટલા માટે આપું છું. એટલે ગુરુ એની પર ક્રોધે ભરાય, તને ગુપ્તતા રાખવાની કહ્યું તું ને, તું નરકમાં જઈશ. ગુરુજી આપે આપેલો મંત્ર છે, અને આપના આપેલા મંત્રથી જો સદગતિ થતી હોય અને મુક્તિ થતી હોય તો હું જેને જેને મંત્ર આપીશ એ બધાને મુક્તિ થશે. ભલે હું નરકમાં જઈશ તો કશો વાંધો, મારી દુર્ગતિ થશે તો વાંધો નહીં. એ રામાનુજ પોતે રામાનુજાચાર્ય થયા, પછી રામાનુજ સંપ્રદાયના આચાર્ય થયા. તો અધિકારી હોય, અધિકાર ક્યાં છે ને ક્યાં નથી, જેને ભગવદ સ્મરણ કરવું છે, જેને પોતાના જીવનમાં સાત્વિકતા જોઈએ છે, સંયમ જોઈએ છે, સદાચાર જોઈએ છે, શાંતિ જોઈએ છે, એવી વ્યક્તિ જયારે શોધતી શોધતી નીકળે એને આ સાધન, આ ઉપાસના આપી શકાય. કહ્યું કે સાધન સદગુરુનું, સદગુરુએ આપેલું એ સાધન એ જ આપણા જીવનનો ઉત્થાન ઉત્કર્ષ કરશે, બંધન અને મુક્તિમાંથી, બંધનમાંથી આપણને મુક્તિ અપાવશે. અને એટલા માટે અધિકાર અને અનધિકાર એની વાત કરી. અધિકાર એટલે આપણને પોતાને આપણી પોતાની ક્ષમતા પ્રમાણે આપણને આપણે જે કઈ મળવું જોઈએ, મળવા પાત્ર હોય એ મળે, એનું નામ છે આપણો અધિકાર. અને જે નહીં મળવાનું હોય કે નથી જ મેળવવાનું, નથી જ આપવાનું, એ નહીં જ મળે. કેમ? એ યોગ્યતા, એ પાત્રતા. પાત્રતાને પણ સમજવી પડે. પાત્રતા સિવાય પણ માણસની પાસે ક્વોલિફિકેશન ન હોય અને મોટું પદ આપી દીધું હોય તો એ નહીં સંભાળી શકે. એમ અધ્યાત્મ જે આત્માનુભૂતિના માર્ગે જવાનું છે જેને, એને તો એ તરફનો અંદર સતત એક ભાવ ઉઠ્યા કરતો હોય, વિચારો એના એ પ્રકારે જ અંદર ચાલતા હોય, પછી વિકૃતિઓના વિચારો હોય, દુરાચારના ભંડાર ભરેલા હોય, અને પછી એમ કે મને કાલે એક ભાઈ આવ્યા હિન્દીમાં બોલતા હતા, મહારાજી બ્રહ્મજ્ઞાન કેસે હોતા આપ બતાવો ને. ઉભવ એટલે એક વસ્તુ માણસ અનધિકાર ચેષ્ટા કરે ત્યારે પછી એને એ પ્રમાણે જ જવાબ પણ એ પ્રમાણનો જ મળે. તો આપણી પાત્રતામાં પરિપૂર્ણતા આવે ત્યારે કોઈક દિવ્ય વિભૂતિ સામેથી આવે, અધિકાર લઈને આવે. એટલે લક્ષ્મણદાસજી મહારાજના મશહૂર પ્રસંગમાં શું છે, એક ગામડાના સામાન્ય ખેડૂત ભજન કરવા વાળા, પણ અધિકાર હતો તો અધિકાર લઈને સામેથી આવ્યા ગુરુ મહારાજ, અને જે રીતની ઉપાસના ભજન કરતા હતા કૃષ્ણની મૂર્તિના સાનિધ્યમાં, તો ભગવાન જય મહારાજે પણ ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં વેણુનાદ સંભળાવ્યો. લક્ષ્મણદાસજી મહારાજને જય મહારાજના વિગ્રહમાં ભગવાન કૃષ્ણના દર્શન થયા કે આ જ છે. કૃષ્ણ સ્વરૂપે પણ જય મહારાજના ની ઉપાસના આરાધના કરી, પણ અધિકારી હતા. વેણુનાદ સાંભળવાનો એમનો અધિકાર મળ્યો. કેમ? કે જય મહારાજનામાં એમને કૃષ્ણની ઉપાસના દેખાય. અનેક બાબતો છે અધિકારની, તો એની વાતો કરીએ ને તો આગળ જ ના નીકળી શકાય. પણ તાત્પર્ય એટલું છે કે સૌથી પહેલા સાધકે પોતાની યોગ્યતા તૈયાર કરવી પડે, અને યોગ્યતા એટલી છે કે પોતે સમર્પિત થઈ જાય, અને પછી જે આપ્યું તે લઈ લેવાનું. તમે જે ઓચરશો પૂરમાં તે આવી ઠરશે પૂરમાં, પછી મળી રહેવું મહાન ઉરમાં. એકવાર એટલે મેળવી લીધું, પ્રાપ્ત થયું, આપ્યું છે મહારાજ. આલવાનું હોય તે દેવ આલી, જેમ જેલા આવશો ને બસ એને દ્રઢતાથી અમારા જીવનની અંદર પકડી રાખીશું. જેમ જેલા આવશો તેમ રહું જાલી, જેમ ચરપી કૃપણ કંજુસ માણસ પૈસો પકડી રાખે, એવી રીતે હું આપના આપેલા એ ઉપાસનાના સાધનને હું પકડી રાખીશ. સાચે છૂટું નહીં મેલું, નહીં જવા દો, કોઈ એને નહીં ઉગાડું પાડું, કોઈના હાથમાં નહીં જવા દો. એટલે કૃપણને જેમ ધન અને સાધકને એનું સાધન, નિત્ય કર્યા જ કરે, કર્યા જ કરે નિષ્ઠાપૂર્વક. અને એ આરાધનામાંથી જ એને પોતાને અનુભવ પડે, અનુભવમાંથી સ્થિરતા આવે, સ્થિરતામાંથી ગંભીરતા આવે, અને ગંભીરતા આવ્યા પછીથી પોતાના સ્વરૂપની અંદર જ હંમેશા સમાયેલા રહેવું, બને ત્યાં સુધી બહાર નીકળવું નહીં. થઈએ ગંભીર, એટલા જ સ્વસ્થ રહેવાનું, એટલા જ જાગ્રત રહેવાનું ગંભીરતાનો અર્થ છે. આપણે પોતાના સ્વરૂપની અંદર એવા સ્થિર થઈ ગયા હોઈએ કે એની ગંભીરતાનો અનુભવ થયા કરે, અને લાગે કે આ મહાપુરુષ કેવા અંતર્મુખ છે, એની અંતર્મુખતા કે બીજાની સામે દ્રષ્ટિ કરે નહી, પોતાનામાં જ રમ્યા કરતા. ડોંગરે મહારાજને જો કે પોતાની અંતર્મુખતાની અંદર એનું નામ છે થઈએ ગંભીર. એટલે એ અંતર્મુખતાની અનુભૂતિ ગંભીરતામાંથી જ મળે. જો ગંભીરતામાંથી તમે સહેજ પણ ચલિત થયા અને ચંચલ થયા તો એ તમને જે પ્રાપ્ત થયેલું છે એ વિખાવા માંડશે. એક વાર શીખવાડેલું હોય ને એને સતત યાદ રાખે તો બરાબર છે, નહીતર જો ભૂલી ગયા તો જતું રહ્યું. એમ સાધનની પ્રાપ્ત થયેલી ગંભીરતા, એનું ઉડાણ, ડેપ્થ એને ટકાવી રાખવું પડે નિત્ય ઉપાસનાથી, નિત્ય સ્વાધ્યાયથી, એ તો ધીરે ધીરે ભૂલી જાય. એમ આપણું સાધન ભજન પણ અહીંયા ગંભીરતાના અર્થમાં એ કહ્યું કે એને સતત ને સતત એમાં જ લાગ્યા રહેવાનું. જો એમાંથી છૂટ્યા પાછા ગયા, દિલદરીએ દિલને વિશાળ રાખીને સંકુચિતતા સિવાય બસ ગુરુ મહારાજના નિમિત્તમાં, નિમિત્તે આપણને જે કંઈ આપ્યું નિમિત્ત બનીને ગુરુ મહારાજે, એ સાધન ભજન કરતા કરતા ગંભીરતા આત્માનુભૂતિની અવશ્ય આવશે. અને એ આત્માનુભૂતિ જે છે એ સનિસરમાં રહીએ, એટલે પછી પોતાના જ સરોવરની અંદર જેમ માછલા એની અંદર બહાર ન નીકળે, એમ આપણું મન પણ જલ મધ્ય જૈસે મીન, આપણું મન પણ એ સ્થિતિની અવસ્થાની અંદર ડૂબેલું રહેવું જોઈએ. અને એ અવસ્થાને ગોપ્ય રાખવાની છે, ગુપ્ત રાખવાની, જ્યાં ત્યાં વાત કરાય નહીં એ વાતને દ્રઢતા પૂર્વક સમજીને. આ અહીંયા આગળ અધિકારી હોય તો કહેજો રે એ વાતને સમજવાની.